રઘુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. લેવીનું પુસ્તક અને તેનો 26મો અધ્યાય. તમે પોતાને સારું કોઈ મૂર્તિઓ ન કરો, ને પોતાને સારું કોઈ કોતેલું પૂતળું કે સ્તંભ ઉભો ન કરો, ને પોતાને સારું તમારા દેશમાં આકૃતિઓ પુતરી કાઢેલો કોઈ પથ્થર તેની આગળ નમવા સારું તમે ઉભા રહેશો નહીં, ઉભો કરશો નહીં, કેમ કે હું યહોવા તમારો દેવ છું. તમે મારા સાબતો પાળો ને મારા પવિત્ર સ્થાનની મર્યાદા રાખો, હું યહોવા છું. જો તમે મારા વિધિઓમાં ચાલશો ને મારી આજ્ઞાઓ પાડીને તે પ્રમાણે વર્તશો તો હું તમને ઋતુએ વરસાદ આપીશ, ને ભૂમિ પોતાની ઉપજ આપશે, ને ખેતરમાંના વૃક્ષો પોતાના ફળ આપશે, અને તમારા પર દ્રાક્ષોની તોડણી સુધી પહોંચશે, ને દ્રાક્ષોની તોડણી વાવવાના વખત સુધી પહોંચશે, અને ધરાતા સુધી તમે તમારી રોટલી ખાશો, ને તમારા દેશમાં સહી સલામત વધશો, અને હું દેશમાં શાંતિ સ્થાપીશ, ને તમે સુઈ જશો, ને કોઈ તમને બીવડાવશે નહીં, અને હું દેશમાંથી દુષ્ટ સ્વાપદોને નષ્ટ કરીશ, ને તરવાર મારા દેશમાં ચાલશે નહીં, અને તમે તમારા શત્રુઓને નશાળશો, ને તેઓ તમારી આગળ તરવારથી પડશે, અને તમારા મારા 5 તે 100 ને નડશે, ને તમારા મારા 100 તે 10,000 ને નડશે, ને તમારા શત્રુઓ તમારી આગળ તરવારથી પડશે, અને હું તમારા પર કૃપા દ્રષ્ટિ રાખીશ, ને તમને સફળ કરીશ, ને તમને વધારીશ, ને તમારી સાથે મારો કરાર સ્થાપિત કરીશ, અને તમે જૂનું તથા ઘણા વખતથી સંગ્રહ કરી રાખેલું અન્ન ખાશો, ને નવું અન્ન પાકવાના કારણથી તમે જૂનું બહાર કાઢી નાખશો, અને હું તમારી મધ્યે મારો મંડપ ઉભો કરાવીશ, અને મારો જીવ તમારાથી કંટાળી જશે નહીં, અને હું તમારી મધ્ય ચાલીશ, ને તમારો દેવ કહીશ, ને તમે મારા લોક થશો. હું યહોવા તમારો દેવ છું, કે જે તમને મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો, એ માટે કે તમે તેઓના ગુલામ ન થાઓ, અને મેં તમારી જોશીના બંધન તોડીને તમને કટાર પાળતા કર્યા છે. પણ જો તમે મારું નહીં સાંભળો, ને આ સર્વ આજ્ઞાઓ નહીં પાડો, અને જો તમે મારા વિધિઓને તુચ્છ કરો, ને જો તમારા જીવ મારા ન્યાય કૃત્યોથી કંટાળી જાય, કે જેથી કરીને મારી સર્વ આજ્ઞાઓને નહીં પાડતા તમે મારો કરાર તોડો, તો હું પણ તમને આ પ્રમાણે કરીશ. હું તમારે સારું ભયજનક ખરાબ કરીશ, એટલે ક્ષય તથા તાવ, કે જેથી તમારી આંખો ક્ષીણ થશે, ને તમારા હૃદય ઝુર્યા કરશે, અને તમે તમારા દી વૃથા વાળશો, કેમ કે તમારા શત્રુઓ તેની ઉપજ ખાઈ જશે, અને હું તમારી વિરુદ્ધ મારું મુખ રાખીશ, ને તમે તમારા શત્રુઓની આગળ માર્યા જશો. જેઓ તમારો દ્વેષ કરે છે તેઓ તમારા ઉપર રાજ કરશે, અને તમારી પછવાડે કોઈ લાગેલો નહીં હોવા છતાં તમે નાશશો. અને એ બધું થયા છતાં જો તમે મારું નહીં સાંભળો, તો હું તમને તમારા પાપને લીધે 7 ગણી વધારે શિક્ષા કરીશ, અને હું તમારા સામર્થ્યનો ગર્વ તોડીશ, અને હું તમારા આકાશને લોઢાના જેવું, ને તમારી જમીનને પિત્તળના જેવી કરીશ, અને તમારી શક્તિ વ્યર્થ વપરાશે, કેમ કે તમારી જમીન પોતાની ઉપજ આપશે નહીં, તેમજ દેશના વૃક્ષો પોતાના ફળ આપશે નહીં. અને જો તમે મારી વિરુદ્ધ ચાલશો, ને મારું સાંભળવાને નહીં ચાહો, તો હું તમારા પાપ પ્રમાણે 7 ગણા પીડાપાત તમારા પર લાવીશ, અને હું તમારી મધ્યે જંગલી સ્વાપદોને મોકલીશ, કે જે તમારી પાસેથી તમારા છોકરાને છીનવી લેશે, ને તમારા ઢોરને મારી નાખશે, ને તમને ઓછા કરી નાખશે, અને તમારા રાજમાર્ગો ઉજ્જળ થશે, અને એવી શિક્ષાથી તમે સુધરીને મારી તરફ નહીં વળો, પણ મારી વિરુદ્ધ ચાલશો, તો હું પણ તમારી વિરુદ્ધ ચાલીશ, અને હું તમારા પાપને લીધે તમને 7 ગણી શિક્ષા કરીશ, અને હું તમારા ઉપર તલવાર લાવીશ, કે જે તોડેલા કરારનો બદલો લેશે, અને તમે પોતાના નગરોમાં એકઠા થશો, ત્યારે હું તમારામાં મરકી મોકલીશ, અને તમે શત્રુના હાથમાં સોંપાશો. જયારે હું તમારી ઉપજીવિકાનું ખંડન કરીશ, ત્યારે 10 સ્ત્રીઓ એક કલેડામાં તમારી રોટલી શેકશે, અને તેઓ તમારી રોટલી તોડીને તમને પાછી આપશે અને તમે ખાશો પણ કરાશો નહીં. અને જો આટલું બધું થયા છતાં તમે મારું નહીં સાંભળો પણ મારી વિરુદ્ધ ચાલશો તો હું કોપાયમાન થઈને તમારી વિરુદ્ધ ચાલીશ અને હું તમારા પાપને લીધે તમને સાત ગણી શિક્ષા કરીશ. અને તમે તમારા દીકરાઓનું માંસ ખાશો અને તમારી દીકરીઓનું માંસ ખાશો અને હું તમારા પર્વત પરના દેવસ્થાનો પાડી નાખીશ ને તમારી સૂર્યમૂર્તિઓને કાપી નાખીશ ને તમારી પુતળીઓના મૂર્તા પર તમારા મૂર્તા નાખીશ અને મારો જીવ તમારાથી કંટાળી જશે અને હું તમારા નગરોને વિરાન કરીશ ને તમારા પવિત્ર સ્થાનોને ઉદ્ધાર કરીશ ને તમારી સુગંધી વસ્તુઓની સુવાસ હું સૂંઘીશ નહીં અને હું દેશને ઉજ્જળ કરીશ અને તમારા જે શત્રુઓ તેમાં રહેશે તેઓ એ જોઈને વિસ્મિત થશે અને હું તમને વિદેશીઓમાં વિખેરી નાખીશ ને તમારી પછવાડે તરવાર પાડીશ અને તમારો દેશ ઉજ્જળ થઈ જશે ને તમારા નગરો વિરાન થશે અને જ્યાં સુધી તમારો દેશ ઉજ્જળ રહેશે ને તમે પોતાના શત્રુઓના દેશમાં રહેશો ત્યાં સુધી તમારો દેશ તેના સાતબાતો ભોગવશે. હા, ત્યાં સુધી દેશ વિશ્રામ પામશે ને તેના સાતબાતો ભોગવશે. જ્યાં સુધી તે ઉજ્જળ રહેશે ત્યાં સુધી તે વિશ્રામ પામશે. એટલે તમે તેમાં રહેતા હતા ત્યારે જે વિશ્રામ તે પામતો ન હતો તે વિશ્રામ તે પામશે અને તમારામાં જે બાકી રહ્યા હશે તેઓના હૃદયમાં હું તેઓના શત્રુઓના દેશો મધ્ય ભય ગાળીશ અને પાંદડું હાલવાના અવાજથી તેઓ નાશશે અને જેમ તલવાર આગળથી કોઈ નાશે તેમ તેઓ નાશશે અને કોઈ પછવાડે લાગેલો ન હોવા છતાં તેઓ પડી જશે અને કોઈ પાછળ લાગેલો ન હોવા છતાં જાણે તલવાર પાછળ આવતી હોય તેમ તેઓ એકબીજા પર પડા પડી કરશે અને તમારા શત્રુઓની સામે તમારાથી ઉભા રહેવાશે નહીં અને વિદેશીઓ મધ્ય તમારો વિનાશ થશે ને તમારા શત્રુઓનો દેશ તમને ખાઈ જશે અને તમારામાં જેટલા બાકી રહેશે તેટલા તમારા શત્રુઓના દેશ મધ્ય તેઓના અન્યાયમાં ઝૂરી ઝૂરીને મળશે અને વળી તેઓના પિતૃઓના અન્યાયમાં પણ તેઓ તેઓની સાથે ઝૂરી ઝૂરીને મળશે અને મારી વિરુદ્ધ જે ઉલ્લંઘન તેઓએ કર્યું તેમાં તેમનો અન્યાય તથા તેમના પિતૃઓનો અન્યાય તેઓ કબૂલ કરશે ને એ પણ કબૂલ કરશે કે તેઓ મારાથી ઉલટા ચાલ્યા તેથી હું પણ તેઓથી ઉલટો ચાલ્યો ને તેમના શત્રુઓના દેશમાં તેઓને લાવ્યો. વખતે જો તેઓનું બેસુન્નત હૃદય નમ્ર થયું હશે અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા કબૂલ કરશે તો હું યાકૂબની આગળ કરેલા મારા કરારનું સ્મરણ કરીશ અને વળી ઇસાકની આગળ કરેલા મારા કરારનું તથા ઇબ્રાહીમની આગળ કરેલા મારા કરારનું હું સ્મરણ કરીશ અને હું દેશનું સ્મરણ કરીશ અને તેઓને દેશ છોડવો પડશે ને જ્યાં સુધી તેઓ વિના દેશ ઉદ્ધાર પડ્યો રહેશે ત્યાં સુધી તે પોતાના સાપાતો ભોગવશે અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા માન્ય કરશે. તે આ કારણથી કે તેઓએ મારા હુકમો તુચ્છ કર્યા ને તેઓના જીવ મારા વિધિઓથી કંટાળી ગયા અને એટલું બધું થયા છતાં પણ જ્યારે તેઓ પોતાના શત્રુના દેશમાં હશે ત્યારે હું તેઓને તજીશ નહીં ને તેઓનો પૂરો નાશ કરવાને ને તેઓની આગળ કરેલો મારો કરાર તોડવા સારું હું તેમનાથી કંટાળી જઈશ નહીં કેમ કે હું યહોવા તેઓનો દેવ છું. પણ તેઓના બાપ દાદાઓ કે જેઓને વિદેશીઓની નજર આગળ મિશ્ર દેશમાંથી હું કાઢી લાવ્યો એ માટે કે હું તેઓનો દેવ થાઉં તેઓની આગળ કરેલા મારા કરારનું સ્મરણ હું તેમની ખાતર કરીશ હું યહોવા છું. જે વિધિઓ તથા હુકમો તથા નિયમો યહોવાએ પોતાની તથા ઇઝરાયલ પુત્રોની વચમાં સિનાઈ પર્વત ઉપર મૂસાની દસ્તક આપ્યા તે એ છે. દેવ તેના વાંચેલા વચન
લેવીની પુસ્તક 27મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇઝરાયલ પુત્રોને એમ કે જો કોઈ માણસ ખાસ માનતા લે તો તારા ઠરાવેલા મૂલ્ય પ્રમાણે તે લોકો યહોવાને સારું માન્ય થશે અને તારું ઠરાવેલું મૂલ્ય નીચે પ્રમાણે થાય 20 થી 60 વર્ષ સુધીની ઉંમરના નરને માટે તારું ઠરાવેલું મૂલ્ય પવિત્ર સ્થાનના સેકલ પ્રમાણે 50 સેકલ રૂપુ થાય, અને જો તે નારી હોય તો તેનું મૂલ્ય 30 સેકલ થાય, અને જો તે 5 થી 20 વર્ષ સુધીની ઉંમરનું હોય તો નરનું મૂલ્ય 20 સેકલ અને નારીનું મૂલ્ય 10 સેકલ તારે ઠરાવવું, અને જો તે 1 માસથી 5 વર્ષ સુધીની ઉંમરનું હોય તો નરનું મૂલ્ય 5 સેકલ રૂપુ અને નારીનું મૂલ્ય 3 સેકલ રૂપુ તારે ઠરાવવું, અને તે 60 વર્ષની ઉંમરનું કે તેથી વધારે ઉંમરનું હોય ને પુરુષ હોય તો તેનું મૂલ્ય 15 સેકલ અને નારીનું 10 સેકલ તારે ઠરાવવું, પણ જો તારા ઠરાવેલા મૂલ્ય કરતા તે ગરીબ હાલતમાં હોય તો તેને યાજકની આગળ રજૂ કરવો અને યાજક તેનું મૂલ્ય ઠરાવે, માનતા લીલાની શક્તિ પ્રમાણે યાજક તેનું મૂલ્ય ઠરાવે, અને જે પશુનું અર્પણ યહોવાને કરવામાં આવે છે તે વિષયની માનતા હોય તો તેમાંનો કોઈ માણસ યહોવાને જે કંઈ અર્પે તે બધું પવિત્ર ગણાય, તેમાં તેને ફેરફાર કરવો નહીં. તારા તથા સારાને બદલે નરસું કે નરસાને બદલે સારું બદલવું નહીં, અને જો તે એક પશુને ઠેકાણે બીજું બદલે તો તે તથા તેના બદલામાં આપેલું તે બંને પવિત્ર ગણાય, અને જો તે અશુદ્ધ પશુ હોય કે જેનું અર્પણ લોકો યહોવાની સેવામાં ચડાવતા નથી તો તે પશુને યાજકની આગળ તે રજૂ કરે અને યાજક તેનું મૂલ્ય ઠરાવે, પછી તે સારું હોય કે નરસું હોય, હે યાજક જેટલું તું તેનું મૂલ્ય ઠરાવે તેટલું તેનું મૂલ્ય થાય, પણ જો તે નિશ્ચય તે ખંડી લેવાની તેની મરજી હોય તો તેમાં ઠરાવેલા મૂલ્યનો પંચમાંશ ઉમેરે, અને જ્યારે કોઈ માણસ પોતાનું ઘર યહોવાને સારું પવિત્ર થવાને માટે અર્પણ કરે ત્યારે યાજક તેનું મૂલ્ય ઠરાવે, પછી તે ઘર સારું હોય કે નરસું હોય યાજક જેટલું તેનું મૂલ્ય ઠરાવે તેટલું કાયમ રહે, અને તેણે જે ઘર અર્પણ કર્યું હોય તે જો તે કંડી લેવા ચાહે તો તારા ઠરાવેલા મૂલ્યનો પંચમાંશ ઉમેરીને તે આપે, એટલે તેનું થાય, અને જો કોઈ માણસ પોતાના વતનના ખેતરનો ભાગ યહોવાને અર્પણ કરે તો તેની વાવણી પ્રમાણે તેનું મૂલ્ય તારે ઠરાવવું, એટલે જેટલામાં 1 ઓમેર જવ વવાય તેટલાનું મૂલ્ય 50 સેકેલ રૂપુ ગણાય, જો તે પોતાનું ખેતર જુબિલીના વર્ષથી અર્પણ કરે તો તારા ઠરાવ્યા પ્રમાણે તેનું મૂલ્ય થાય, પણ જો તે પોતાનું ખેતર જુબિલી પછી અર્પણ કરે તો તે પછીની જુબિલીને આવતા જેટલા વર્ષ બાકી હોય તેટલાના પ્રમાણમાં યાજક તેને વાસ્તે નાણું ગણે અને તારા ઠરાવેલા મૂલ્યમાં ઘટાડો કરવામાં આવે, અને જે અને તે જેણે તે ખેતર અર્પણ કર્યું હોય તે જો તે ખંડી લેવા ચાહે તો તારા ઠરાવેલા મૂલ્યનો પંચમાંશ ઉમેરીને તે આપે, એટલે તેનું થાય, અને જો તે ખેતર તે ખંડી ન લે અથવા તેણે તે ખેતર બીજાને વેચી દીધું હોય તો તે ફરીથી કદી ખંડી લેવાય નહીં, પણ જયારે તે ખેતર જુબિલીમાં છૂટે ત્યારે સમર્પિત ખેતર તરીકે તે યહોવાને સારું પવિત્ર ગણાય, તે યાજકના કબજામાં રહે, અને પોતાના વતન માનું નહીં તો પોતે ખરીદેલું એવું ખેતર જો કોઈ યહોવાને અર્પણ કરે તો જુબિલીના વર્ષ સુધીની તેની જે કિંમત તારા ઠરાવેલા મૂલ્ય પ્રમાણે થાય તે યાજક તેને સારું ગણાય, અને તારું ઠરાવેલું મૂલ્ય તે જ દિવસે એક પવિત્ર વસ્તુ તરીકે તે યહોવાને અર્પી દે, જેની પાસેથી ખેતર ખરીદાયેલું હતું એટલે જેના વતનનું તે હતું તેને તે ખેતર જુબિલી વર્ષમાં પાછું મળે, અને જે મૂલ્ય તું ઠરાવે તે બધું પવિત્ર સ્થાનના સેકલ પ્રમાણે ઠરાવવું, 20 ગેરાનો 1 સેકલ થાય છે, પણ પશુઓનું પ્રથમ જનિત કે જે યહોવાને સારું પ્રથમ જનિત તરીકે ગણાયેલું છે તેનું અર્પણ કોઈ માણસ ન કરે તે તો યહોવાનું છે, પછી તે બળદ હોય કે ઘેટું હોય, અને જો તે અશુદ્ધ પશુનું હોય તો પંચમાંશ ઉમેરીને તે તારું ઠરાવેલું મૂલ્ય આપીને તેને ખંડી લે, અથવા જો તે ખંડી લેવાય નહીં તો તારા ઠરાવેલા મૂલ્ય પ્રમાણે તેને વેચી દેવું, પરંતુ કોઈ માણસ પોતાની પાસે જે હોય તેમાંથી કઈ યહોવાને સમર્પણ કરે તો તે સમર્પિત વસ્તુ, પછી તે માણસ હોય કે પશુ હોય કે પોતાના વતનનું ખેતર હોય, પણ તેને વેચવી કે ખંડી લેવી નહીં. પ્રત્યેક સમર્પિત વસ્તુ યહોવાને સારું પરમ પવિત્ર છે. જે કોઈ સમર્પિત થયેલો જેનું અર્પણ માણસોમાંથી થયેલું તે ખંડી લેવાય નહીં, તેને જરૂર મારી નાખો. અને ભૂમિની સર્વ ઉપજ, પછી તે ભૂમિનું બીજ હોય કે ઝાડનું ફળ હોય, પણ તેનો દશાંશ યહોવાનો છે, તે યહોવાને સારું પવિત્ર છે. જો કોઈ માણસને પોતાના દશાંશમાંથી કંઈ ખંડી લેવું હોય તો તેમાં તે તેનો પંચમાંશ ઉમેરે. અને ઢોર તથા ઘેટા બકરાનો દશાંશ, એટલે જે કોઈ લાકડી તળે આવી જાય છે તેનો દશાંશ યહોવાને સારું પવિત્ર ગણાય. તે સારું છે કે નરસું તેની તપાસ જે કરે નહીં તથા તેને બદલે નહીં. અને જો કોઈ રીતે તે તેને બદલે તો તે તથા તેની બદલીનું જાનવર બંને પવિત્ર ગણાય, તે ખંડી લેવાય નહીં. જે આજ્ઞાઓ યહોવાએ ઇસ્રાયલ પુત્રોને સારું સિનાઈ પર્વત પર મૂસાને ફરમાવી તે એ છે. ઈશ્વર પિતા તેના વાંચેલા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.